અમારું મન ભીન જાય ગયું, વાંચતા એવું થઈ ગયું. બહુ સરસ
લખ્યું. પછી નયા ભાષણ આવશે. 563 લેવાનો હેતુ છે થોડો, બરાબર. જે વસ્તુમાં જે ગુણ નથી બીજી વસ્તુના ગુણ તેમાં આરોપિત એટલે વિવિક્ષિત કરવામાં આવે છે. જ્યાં આવો વ્યવહાર કરવામાં આવે છે તે વ્યવહાર ગ્રાહ્ય નથી, એટલે કે વ્યાજ્ય છે, હેય છે. કેમ કે આવા વ્યવહારથી ઈષ્ટફળની પ્રાપ્તિ નથી અથવા ઈષ્ટફળની હાનિ છે. એના ભાવાર્થમાં ઈષ્ટફળની પ્રાપ્તિ નથી અર્થાત ઈષ્ટફળની હાનિ છે, એટલે મિથ્યાત્વનો દોષ લાગી જાય એમ એમ કહે છે. તેથી જીવને વર્ણાદિ વાળો કેવો એ નહીં નથી પણ નયા ભાગ છે, બરાબર છે. ભાવાર્થ શંકાકારે ઉપર કહ્યું હતું કે જીવને વર્ણાદિ વાળો કહેવો એને અસદભૂત વ્યવહાર નહીં કહેવો જોઈએ. વર્ણાદિ વાળો જીવ એને તમે નયા ભાતમાં નાખોમાં એને તમે અસદભૂત વ્યવહારમાં કહેવો જોઈએ. ગ્રંથકાર કહે છે કે એ નહીં નથી પરંતુ નયા ભાત છે. કેમ કે જીવના વર્ણાદિ ગુણ નથી, વર્ણાદિ ગુણ પણ નથી ને વર્ણાદિ દોષ પણ નથી, એ તો પ્રથમ ચીજ છે એમ. ગુણને સદ્ભુત વ્યવહારમાં નખાય અને દોષને અસદ્ભુત વ્યવહારમાં નખાય, પણ વર્ણાદિને આત્મામાં થાપો તો નયા ભાત થઈ ગયો. વર્ણાદિ એટલે અહીંયા પ્રથક પદાર્થ છે. બોલા વર્ણાદિથી માંડીને ગુણતા પર્યંતના ભાવ એ વાત આય નથી અત્યારે. અત્યારે એ વાત
નથી.
વર્ણાદિ એટલે સ્પર્શ રસ ગંધ વર્ણ શરીર શરીર જ. શરીરને જીવ જુદા છે એમ. શરીરને જીવ કે છે એને એ નયા ભાત છે, એ બરાબર નથી એમ. ગુણને નયમાં નખાય અને દોષો એને પણ નયમાં નખાય. ગુણ છે સદ્ભુત વ્યવહાર, દોષ ક્રોધાદિ ભાવ, એ અસદ્ભુત વ્યવહાર, એ દોષ છે. ગુણને દોષ છે, ગુણને દોષ છે એ તો જીવના પરિણામ છે. પણ વર્ણાદિ છે એ તો પૂતગલ છે, એ જીવના પરિણામ પણ નથી એમ. સમજી ગયા? થોડું સ્પષ્ટીકરણ આ જરૂરનું છે. નહીં અને નયા ભાસમાં તફાવત શું છે એટલે નયો માં આપણે બે લેવાય લેવો, એ પોતે લેશે. ગુણ છે તે સદ્મુત વ્યવહાર છે, ગુણ ગુણી નો ભેદ ગુણ, અને એ જીવની પર્યાય નો ભેદ છે, પણ દોષ છે. ક્રોધ માન માયેલો તો એ નયા બાતમાં નથી, પણ અસદ્ભુતમાં છે. એમ એમ કે જીવનો શુદ્ધ સ્વભાવમાં નથી અને નીકળી જાય છે અને પર્યાયમાં છે. એમ જીવના વિપરીત પર્યાયમાં છે, એ વિભાવ છે ને. એટલે જીવની લક્ષણ યારે મળતો નથી, બગાડ છે ને એટલા બધું. નય નથી પણ નયા બાત, કેમ કે જીવના વર્ણાદિ ગુણ નથી, છતાં પણ તેમને જીવના કહેવાથી જીવ અને પૂતગલમાં એકત્વ બુદ્ધિ થવા લાગશે. અહીંથી નયાભાસનું લક્ષણ શરૂ થઈ ગયું. જે નય એકત્વ કરે એ નય ન હોય પણ નયાભાસ હોય, એવી વાણી બોલે ને વાણી, કે શરીર તે જીવ, મનુષ્ય તે જીવ, મનુષ્ય તે જીવ નયાભાસમાં જાય છે. નહીં નથી જીવના વર્ણાદિ ગુણ નથી, છતાં પણ તેમને જીવના કહેવાથી જીવ અને પૂતગલમાં એકત્વ બુદ્ધિ થવા લાગશે. આજ ઈષ્ટ પરની હાનિ છે. હવે શંકાકારની એક શંકા ઉત્પન્ન થાય છે. કરી લે તમારું બોલ બોલો. 564 ગાથા પહેલા ભાગની 5 અર્થ. જો એક વસ્તુના ગુણ બીજી વસ્તુમાં આરોપિત કરવાનું નામ નયાભાસ છે, તો એમ માનવાથી જે ઉપર અસદભૂત વ્યવહારને કહેવામાં આવ્યો છે તેને પણ નય ન કહેવો જોઈએ, પરંતુ નયાભાસ કહેવો જોઈએ. કેમ કે તમે જ કહ્યું છે કે પૂતગલ મૂર્તિ છે, આઠ કર્મ મૂર્તિ છે, એના સંગથી ક્રોધાદિ ઉત્પન્ન થાય એ પણ મૂર્તિ છે. એમ તો જો મૂર્તિ છે તો નયાભાસમાં નાખવા જોઈએ, અને અસદભૂત વ્યવહારમાં કેમ નાખો છો, એવો એક પ્રશ્ન ચોખવટ કરે છે. જો એક વસ્તુના ગુણ બીજી વસ્તુમાં આરોપિત કરવાનું નામ નયાભાસ છે, તો એમ માનવાથી જે ઉપર અસદભૂત વ્યવહારને કહેવામાં આવ્યો છે તેને પણ નય ન કહેવો જોઈએ, પરંતુ નયાભાસ કહેવો જોઈએ. કારણ ક્રોધાદી જીવના ગુણ નથી, છતાં પણ તેમને જીવના કહેવામાં આવ્યા છે. તમે જો સંવિજ્ઞાનને નહીં કહેતા હો, અભેદનો ભેદ તો અભેદનો ભેદ તો એ છે નહીં. એમ જીવના ગુણ નથી, છતાં પણ તેમને જીવના કહેવામાં આવ્યા છે, એ પણ અતદગુણ આરોપ જ છે. એમ અતદગુણ આરોપ છે તે નયાભાસમાં જાય, નહીં માં ન હોય એમ એમની દલીલ છે. અતદગુણ છે એમ, તદગુણમાં નહીં હોય, અતદગુણમાં નહીં ન હોય. તેથી ગ્રંથકારે કહેલો પણ અસદભૂત વ્યવહાર નહીં, નયાભાસ જ છે. પ્રશ્નાર્થ કર્યો શંકાકારે. ઉત્તર 565 ગાથા. અર્થ શંકાકારનું ઉપરનું કથન બરાબર નથી. કેમ કે જેમ ક્રોધાદી ભાવ જીવથી ઉત્પન્ન થાય છે, કહ્યું ને અશુદ્ધ નિશ્ચય ને એ સ્વભાવને ભૂલીને એ જીવ એનો કરતા છે કથનચિત, પણ દેહાદીના પરિણામનો તો કરતા કથનચિત એ નથી. એમ એટલે એમ કે છે કેમ કે વિશેષ અપેક્ષા એ પણ ક્રોધાદીને કરે છે, પણ વિશેષ અપેક્ષા એ આઠ કર્મ ને નવ કર્મ ના પરિણામ ને કરી શકતો નથી. સામાન્ય અપેક્ષા એ તો કરતા છે કર્મ નો કર્મ નો, પણ વિશેષ અપેક્ષા એ પણ કર્મ નો કર્મ નો અકર્તા છે. હા એટલું ખરું કે સામાન્ય અપેક્ષા એ ક્રોધાદી નો અકર્તા હોવા છતાં વિશેષ અપેક્ષા એ ક્રોધાદી નો કરતા થાય છે અજ્ઞાની, પણ વિશેષ અપેક્ષા એ ક્રોધાદી નો કરતા થાય છે, પણ વિશેષ અપેક્ષા એ કર્મ નો કર્મ નો તો કરતા ત્રણ કાળમાં થતો નથી. એમ દલીલ આપે છે, જીવ એને કરે છે એમ લેવું છે ને. શંકાકાર નું પણ કથન બરાબર નથી. કેમ કે જેમ ક્રોધાધિક ભાવ જીવથી ઉત્પન્ન થાય છે અથવા જીવના છે, તેમ તેવી રીતે ઉદ્ગલમય વર્ણાધિક જીવના ભાવ નથી, જીવના દ્રવ્ય નથી, ગુણ નથી, પર્યાય નથી. રોધમાન માયા લોભ મોહ રાગ દ્વેષ એ તો કથન થી જીવના પરિણામ કહેવાય. બોલા તો પરિણામ જીવના છે જ નહીં, એ તો પુદ્ગલના છે અને પૃથક છે, ભિન્ન છે. એમ ભાવાર્થનો સારો ખુલાસો કરે. પુદ્ગલ કર્મના આવું પુસ્તક છે ને, આજ પુસ્તક તો ભાવાર્થ પુદ્ગલ કર્મના નિમિત્તે આત્માના ચારિત્ર ગુણનો જે વિકાર છે તેને જ ક્રોધમાન માયા લોભાદિના નામથી કહેવામાં આવે છે. તેથી ક્રોધાદિક આત્માના વૈભાવિક ભાવ છે, માટે જીવમાં તેમનો આરોપ કરવો, જો આરોપ જ છે એનો આરોપ તો કહી શકાય છે એમ, તેમનો આરોપ કરવો એ અસત ગુણ આરોપ કહી શકાતો નથી. અસદગુણ આરોપ નથી, સદગુણ આરોપ છે એમ કે છે. અસદગુણ આરોપ કહી શકાતો નથી, પરંતુ અતદગુણ આરોપ જ છે. કેવા શબ્દો ફર્સ્ટ ક્લાસ કરે છે, અતદગુણ આરોપ. તદગુણ આરોપ નહીં, જ્ઞાન દર્શન ચારિત્ર ના પરિણામ તદગુણ આરોપ છે અને રાગાદી અતદગુણ આરોપ છે. અતદગુણ આરોપ જ છે. તે ભાવ શુદ્ધાત્મા નથી, પરંતુ પરના નિમિત્તે થાય છે, તેથી તેમને અસદભૂત છે ને. અહીંયા અસદત એમ લખેલું છે, ભૂલ છે, થોડીક સુધારવું જોઈએ. અસદભૂત ને લાવો તો જરા પેન ખુલ્લું છે ને, અસદ અસદભૂત ઉપર ભૂલ લખી રાખું બસ. તેમને અસદભૂત નયનો વિષય કહેવામાં આવે છે. ચાહે સદભૂત હોય અથવા અસદભૂત હોય, તદગુણ આરોપી જ નહીં છે. એ તદગુણ મને કહું ભાઈ, આ બહુ સારો વિષય એમ છે ને કે તો જ સંસારની સ્થિતિ થાય. જેવી રીતે કર્મ ને નોકર્મ ના પરિણામ તો પૂતગલ થી અભેદ જ છે, એ તો આના દ્રવ્યગુણ પર્યાયમાં નથી, એટલે એને બંધમુક્ત લાગુ નથી પડતો. પણ અહીંયા વિભાવ ભાવ થાય છે તો બંધ થાય છે, ટળે તો મુક્ત થાય છે, એટલે એ તદગુણ આરોપ છે, એની જ પર્યાયો છે, જીવના જ વિભાવ ભાવ છે, એ પૂતગલ ના ભાવ નથી. એમ કરે તો અજ્ઞાન કરે, ક્યાં કરે જ્ઞાન, બસ એટલું હોય ની આજે કરતા ભોગતા ની હદ છે, બસ એનાથી હદ ની બાર છે. પ્રમાણ ની અંદર જ નહી હોય, અને આ પ્રમાણમાં રાગાદી જીવના પરિણામ લેતા એ અસદભૂત વ્યવહાર નિશ્ચિત થાય છે. તો સંસાર નિશ્ચિત થાય, અગર સંસાર નિશ્ચિત કેમ થાય તો સાંખ્ય મત કે જેમ થઈ ગયું એમ નથી. તદગુણ આરોપિત છે, તદગુણ આરોપિત ભાવ છે બે, તદગુણ આરોપી જ નહીં છે, તદગુણ આરોપી નહીં છે, અતદગુણ આરોપ એ નઈ નથી, નયા ભાર છે, એ મેઇન ચીજ છે. તદગુણ આરોપ એ નઈ નું લક્ષણ, અતદુપ આરોપ નયા ભાર નું લક્ષણ. એ બે લખી લ્યો શબ્દ બરાબર છે ને? આમ તદગુણ એટલે વસ્તુનું જ પરિણામ, અતદગુણ એટલે ભિન્ન પદાર્થના પરિણામ. ભિન્નના પરિણામ એ જૂના પરિણામ તરીકે આવે જ નહીં ને, આરોપે ના આપી શકાય એમ. આ તો આરોપ આપી શકાય છે, આરોપ જ હો, એ ધ્યાન રાખવું. તદગુણ આરોપ શબ્દ વાપરો છો. રાગ જીવના પરિણામ કે આરોપ છે, વિતરાગ ભાવ એ જીવના પરિણામ પણ
આરોપ છે.
જીવના તો પરિણામ જ નથી, એ અનારોપ છે. ખરો જીવ છે, કૃત્રિમ જીવ છે, વ્યવહાર જીવ, વ્યવહાર જીવ નિશ્ચય જીવ નહી. પંજાતી એ પણ સારો ક્લાસ, સારો ક્લાસ. આપણે એવું એવું લાગે ને ત્યાં આપણે સાથે કરી લેવું, તમને વાંચનમાં આવે ને ત્યાં કરી લેવું. જે બોલો આજે કહ્યું ને પાડાનું દ્રષ્ટાંત, એ આપણે સાધ્યમાં લઈ લેશું. એવી રીતે આપણને તો સ્વાધ્યાય કરવો છે, સ્પષ્ટ થાય વધારે. એક સિદ્ધાંત ભેગો, તદગુણ આરોપ અને અતદગુણ આરોપ.
તદગુણ આરોપ તે નય નું લક્ષણ છે, અતદગુણ આરોપ તે
નયા ભાસ. બસ બરાબર છે. આગળ અસદભૂત નય નો વિષય કહેવામાં આવે છે. ચાહે જો છે ને, ચાહે સદભૂત હોય અથવા અસદભૂત હોય, તદગુણ આરોપી જ નય છે, અન્યથા તે નયા
ભાસ છે.
આવી ગયો. તદગુણ એ નય નું લક્ષણ છે, અતદગુણ એવો આરોપ કરે તો નયા ભાસ. હવે ખુલાસો, રૂપ રસ ગંધ આદિ પૂતગલના જ ગુણ છે, તે જીવના કોઈ રીતે કહી શકાતા નથી. રૂપ રસાદીને જીવના ભાવ કેવા, એ અતદગુણ આરોપ છે, તેથી એ નયા ભાસ છે. ચોખ્ખું કર્યું, અતદગુણ નો ખુલાસો કર્યો. સદ્ભૂત વ્યવહાર ને અસદ્ભૂત વ્યવહાર એ બે પ્રકારના વ્યવહાર એમ સિદ્ધ કરે છે કે કોઈ જીવ બંધ માર્ગમાં હોય છે, કોઈ જીવ મોક્ષ માર્ગમાં હોય છે. મોક્ષ માર્ગ ના પર્યાય છે એ સદ્ભૂત વ્યવહાર છે. વ્યવહાર રત્ન ત્રિના પરિણામ છે, અસદ્ભૂત વ્યવહાર છે, બંધુ કારણ છે, છે જીવના પરિણામ. બે પર્યાચિક નહીં, જીવ જીવના પરિણામ વ્યવહાર નહીં. જૈન દર્શન થોડું મધ્યસ્થ થઈને સમજવાનું જોઈએ, પકડ કરી લઈએ તો ખ્યાલ ના આવે.
મોક્ષ માર્ગ ને બંધ માર્ગ છે બે તદગુણ.
મોક્ષ માર્ગ ની પર્યાય જે છે એ સદ્ભૂત વ્યવહાર
ને સદ્ભૂત વ્યવહાર છે, ને બંધ માર્ગ છે અસદ્ભૂત છે.
અસદ્ભૂત
પણ છે બે,
બે ગુણ નહીં, બે નહીં છે. તદગુણ રૂપ છે એટલે એ નય નું લક્ષણ
છે. ને સ્પર્શ રસ ગંધ
અતદગુણ છે એટલે નયા ભાસ માં જાય. જો એને જીવના ભાવ કે માને કોઈ, જે નયા ભાસ કયો કે મિથ્યા તો કયો કે એકતા બુદ્ધિ કયો, એક જ. કેમ કે અજ્ઞાની ને નય ન હોય, નય કેમ નથી કે એકતા છે, એકતા છે માટે નયા ભાસ છે, નય નથી. એક ધ્યાન રાખવાનું, આ છે ન્યાય નો ગ્રંથ, સમજી ગયા? પણ અધ્યાત્મ શાસ્ત્રમાં તો દેહ ને પણ જીવ કયો છે, સમજી ગયા? એનો હેતુ છે પાછો, એનો હેતુ છે કોઈ નિર્ગળ પ્રવૃત્તિ કરે નહીં અને રાગ ને મસળતા જેમ પાપ ન લાગે એમ દેહ ને કચરી નાખતા પાપ ન લાગે એમ કોઈ ન લઈ જાય, એટલે લિમિટેડ કથન એમાં છે. પાપ થી બચવા માટે અને પુણ્ય પ્રવૃત્તિમાં આવે કસાયની મનતા, હિંસા છૂટીને અહિંસાના પરિણામમાં આવે, હિંસાનો ત્યાગ થાય એમાં, હિંસાનો ત્યાગ કરાવાય એટલે લિમિટેડ.
ત્યાં જયપુરમાં શિબિર હતી ને ત્યારે વિષય વ્યવહાર કા નય ચક્ર હમને પરીક્ષા દી થી ના ઉસકી એમાં પ્રશ્ન આવ્યો ત્યારે 27મી કથા સમય સારી દેજીવ ગણો એક હૈ કથન વ્યવહાર કા નિશ્ચય સે તો કદાપી એક પદાર્થ એ અને એક છડાલા માં એમ કે દેહ ઓર જીવ કો એક વ્યવહાર ને સે કહેને કા પ્રયોજન યે હૈ ये राख वाला दृष्टांत दिया कि उसमें द्रव हिंसा से बचाने का प्रयोजन है. और तो कोई ऐसा ही मान लेवे कि देह जीव एक है तो उसमें मिथ्यात्व का दोष लगता
है,
आत्मा की हिंसा होती है
उसमें,
भाव हिंसा से
बचाने का हो जाती
है. क्योंकि देह जीव को एक गिने बहिरात्म तत्व मुदा है, बहिरात्मा मिथ्या दृष्टि
मिथ्या दृष्टि हो जाता है. बराबर व्यवहार ने से कहा इसका यह प्रयोजन मात्र इतना ही है.
हां इतना ही
નિર્ગળ પ્રવૃત્તિ ન થાય, પાપની પ્રવૃત્તિમાં ન ચડી જાય જીવ એમ
દ્રવિંસાસે બચાવને કા.
હા જો પછી એ પ્રકારે તમે કહેશો તો આ કતલખાના માંડે છે એને હિંસા ન લાગવી જોઈએ એમ નથી, એટલે એવું ઊંધું ઊંધું મારી દઈએ તો મુશ્કેલી આવે. એટલા માટે બધી સંભાળીને જ્યાં જ્યાં જે જે યોગ છે લિમિટેડ વાતો છે
એનું પ્રયોજન સમજો,
પ્રયોજન સમજવું જોઈએ. બસ એ ખાસ છે કહીને એનું કથન છે અને અહીંયા શું પ્રયોજન સિદ્ધ કરવું છે અત્યારે ભગવાન. આ બે ચાવી છે ઉકેલ કરવાની, કહીને એનું કથન અને અહીંયા શું પ્રયોજન સિદ્ધ કરવું છે એ નહીં દ્વારા. એટલું સમજે તો બધું ખુલાસો થઈ ગયો.
સમયસારમાં ગાથા લીધી છે, આ સારું કર્યું છે. અધ્યાત્મ ગ્રંથ છે ને એટલે કોઈ અધ્યાત્મ ને વાસ્તવ સ્વચ્છંદ ન થઈ જાય,
ન થઈ જાય માટે
આ ગાથા સારી.
ભગવાન ગુણ છે તે જીવના કોઈ રીતે કહી શકાતા નથી. રૂપ પ્રસાદી ને જીવના ભાવ કેવા એ અતદગુણ આરોપ છે, તેથી તે નયા ભાવ છે. પછી સિદ્ધાંત સિદ્ધ કર્યો તદગુણ આરોપ અને અતદગુણ આરોપ પર. તદગુણ એટલે એ જીવના પરિણામ પછી શુદ્ધ હોય કે અશુદ્ધ હોય એ આરોપથી કહી શકાય, એ પણ આરોપ કયો ને એમ. કેટલાક નયા ભાષોનો ઉલ્લેખ કરે બરાબર, અહીંયા સુધી ભૂમિકા બાંધી. હવે નયોનું નયા ભાષનું સ્વરૂપ આવે છે. અહીં કેટલાક નયા ભાસોનો ઉલ્લેખ કરવામાં આવે છે, તે એટલા માટે કે તે નયા ભાસોને સમજીને તેમને છોડી દેવામાં આવે અથવા તે નયા ભાષોને દેખવાથી શુદ્ધ નયોનું પરિજ્ઞાન થઈ જાય,
સાચા નયોનું
જ્ઞાન થઈ જાય. આ ખોટું છે એમ લાગે તો સાચું જ્ઞાન પ્રગટ થાય, સાચું જ્ઞાન પ્રગટ થાય એટલે નય જ્ઞાન પ્રગટ થાય. ખોટું જ્ઞાન છે તો નયા ભાષ છે, મિથ્યા દ્રષ્ટિ નયા ભાષમાં જ છે, નયમાં આવ્યો જ નથી. ભલે સવિકલ્પ નયમાં આવ્યો હોય તો પણ નયા ભાસ છે બેન, કેમ કે નય છે એ શુદ્ધ જ્ઞાન નો અંશ છે, સમ્યક જ્ઞાન નો અંશ છે. મિથ્યા જ્ઞાની પાસે નય ન હોય, નયા ભાસ હોય. નયા ભાસ હોય એટલે એકતા હોય,
એકતા
બુદ્ધિવાળા ને નયા ભાસ કહેવાય. ભેદ જ્ઞાન જેને થઈ ગયું છે એને નય હોય. એટલે કહ્યું તમારે, તમે કહું લખેલીશ લખેલી તું એમ. કોઈ આપણે પછી અધ્યયન આવે ને વિષય, પછી એના ઉપર મંથન વિચાર ચાલતો હોય ને, એટલે આ જે ગુરુદેવે પ્રથા કરી છે ને એ સારી છે, સ્વાધ્યાયની પ્રથા સારી છે. કોઈ વિષય આપણી સામે આવે, તમારી સામે આવે કે મારી સામે આવે, મેં જોયું આપણો વિષય બહાર આવ્યો ત્યારે આપણે લઈને નયા પાસનો વિચાર કરવો છે ત્યારે તમે મને કહ્યું, બધું રાત્રે વાંચી લીધું, હું ખુશ થયો, હું ખુશ થઈ ગયો. વાહ, એમાં જોઈ
આખા ફોન આયા હતા ને, તબી મેને શાસ્ત્ર મંગાયા.
હા બગાયા,
એટલે જાણે છે પહેલે.
હા,
પોણે સાત બજે.
હા બરાબર.
પછી અમે વાંચતી હતી, આ બધું વાંચ્યું હતું.
હા,
પછી આખું ના વંચાણું ને, પછી ટાઈમ થઈ ગયો.
હા, પછી આવી ને વાંચ્યું. તો પછી એમ કરશું, આપણે લઈ લેશું અને આમ આમ જે મૂળ ગાથા હશે અટકશું ને બાકી પાછું થઈ જશે, વાંચી જશું.
અમરચંદ આચાર્યનું છે એટલે વાંચવાનું એવું થાય છે.
અમરચંદ આચાર્યનું છે,
ઓલા દિવસે 558 ગાથા કેવી નીકળી,
કેવી સરસ
સરસ નીકળી, એવું
લાગે છે
અદ્ભુત
અદ્ભુત.
સમયસાની બીજી ગાથા અને આ 558 ગાથા બે સરખી છે. એમાં સામાન્ય સ્વપર પ્રકાશક લીધું છે બીજી ગાથામાં, અને પછી સ્વસમય ને પ્રસમય લીધું, એમાં આમાં પણ એ જ લીધું છે કે બધા જ્ઞાન જ્ઞાન માત્ર માં સ્વપર પ્રકાશક છે. હા બોલો. વિશેષ વિશેષ ના વિષય માં તફાવત છે, તેથી સમય જ્ઞાન વિચાર જ્ઞાન કેવા જરૂર હોય,
એકદમ જેમ છે એમ
એમ જેમ છે.
બુદ્ધિ નો અભાવ હોવાથી લોકો માં આ વ્યવહાર થાય છે, કે જે આ મનુષ્યારી નું શરીર છે તે જીવ છે, કેમ કે તે જીવ થી અભિન્ન છે.
ખબર છે કે સાધક પણ એ રીતે સ્તુતિ કરે છે, એટલે એની પાસે તો નય હતી, એટલે એની એકતા નહોતી થતી, અને આની પાસે નય નહોતી એટલે એકતા થઈ ગઈ,
એકતા થઈ ગઈ, એની પાસે નય નહોતી એટલે એકતા થઈ ગઈ.
હા
બરાબર.
જ્ઞાની પણ સ્તુતિ કરે એનો ભાવ આવે, અને અજ્ઞાની પણ સ્તુતિ કરે એટલે ઉની સ્તુતિ દેખીને એની સ્તુતિ કરવા માંડ્યો,
એને એકતા થઈ ગઈ,
એને એકતા થઈ ગઈ, એ માના નીચે નય ભાસ થઈ ગયો, અને ઓને તો નય છે.
જેને ભેદ જ્ઞાન થયું હોય, એકતા તૂટી હોય,
એને જ નહીં હોય, એને નયા ભાસ હોય નહીં. ત્રણ કાળ
સિદ્ધાંત થઈ
ગયો. સવારે કહ્યું તો રાત્રે સવારે કહ્યું, કારણ કે એવું આપણે વાંચ્યું, પાછું ચાલવું છે, પાછું સવારે લેવાનું છે, એટલે એ પછી ચાલતો. આપણે વાત છેલ્લે હું ક્લોઝિંગ કર્યું કે નય અને નયા ભાસ એ બે વચ્ચેનો ડિફરન્સ શું, એની આપણે ચર્ચા ચાલશે ટૂંકામાં કહી દીધું. એને કહ્યું કે સાધુ લોકો પણ સ્તુતિ કરે છે, પણ એની પાસે નહીં છે તો નયા ભાસમાં સ્તુતિ તો કરે. ઇન્દ્રે એકાવતારી આ તીર્થંકર ભગવાનની સભામાં નાચે ઉદે, આ એમાં શું પણ એને એને શરીર અને આત્મા જુદા ભાસે છે, એને શુભ ભાવ છે અને ઓને મિચ્છાતોડો દોષ લાગે,
શુભ ભાવ છે એકાંત.
એટલે મિથ્યા તો સહિત નો શુભ ભાવ છે એને,
એટલે
અશુભ જ છે, નયા ભાવ છે. નહીં ને દયા ભાત નો તફાવત ચોખ્ખો થઈ ગયો. નહીં ને દયા ભાત નો અત્યારે તફાવત એકદમ ડિફરન્સ શું છે એ ચોખ્ખો થઈ ગયો. બેન
મિલન
રહિત નો શુભ ભાવ છે, સ્તુતિ તો એને ભાવ તો આવે
એમાં વ્યવહાર છે.
જ્ઞાની
જ્ઞાન વર્તે છે
એટલે એ નય માં
જાય છે,
ઓલા તો નયા ભાસ માં જાય.
જુએ છે તીર્થંકરના ભગવાન ના શરીર ને, તો પણ એ શરીર ને જીવ નથી માનતા, એનાથી જીવ જુદો છે. કેમ કે અહીંના શરીર થી જીવ જુદો જાણવામાં આવ્યો છે, એટલે બધાના શરીર જુએ, પણ શરીર અને આત્મા બે જુદા ભાગ જુદા દેખાય. આ એ જુદો પણ છે એટલે માં એટલે નહીં છે, સમજી
ગયા? સિદ્ધ થાય છે કે નય
જ્ઞાનમાં
અજ્ઞાનમાં નય જ નય જ ન હોય,
નયા ભાસ હોય પણ નયા ભાસ અનુભવમાં જ નહીં હોય. ચાલો એ 567 ગાથા થઈ ગઈ ને લોક વ્યવહાર ની. આ વ્યવહાર મિથ્યા છે. વાંચો.
જીવમાં શરીરમાં જીવનો વ્યવહાર જે લોકમાં થાય છે તે વ્યવહાર અયોગ્ય વ્યવહાર છે. કારણ કે તે સિદ્ધાંત વિરુદ્ધ છે.
એવો વ્યવહાર જે છે એ સિદ્ધાંત વિરુદ્ધ છે.
સિદ્ધાંત વિરુદ્ધતા આ વ્યવહારમાં અસિદ્ધ નથી,
સિદ્ધ છે.
એટલે વિરુદ્ધ જ છે,
વિરુદ્ધ જ છે.
પરંતુ શરીર અને જીવ ભિન્ન ભિન્ન ધર્મી હોવાથી પ્રસિદ્ધ જ છે,
પ્રસિદ્ધ જ છે.
ભિન્ન ભિન્ન વસ્તુ છે,
ભિન્ન ભિન્ન
એક નથી. ભાવાર્થ, શરીર ઉદ્ગલ દ્રવ્ય ભિન્ન પદાર્થ છે અને જીવ દ્રવ્ય ભિન્ન પદાર્થ છે. છતાં પણ જેઓ શરીરમાં જીવનો વ્યવહાર કરે છે તેઓ અવશ્ય સિદ્ધાંત વિરુદ્ધ કહે છે.
એકતા તોડવાનો પ્રયોગ કરે છે.
ભાઈ આવું નયા ભાસ કોઈ શાસ્ત્રમાં નહીં
લખ્યો.
આ એક જ શાસ્ત્રમાં છે. નયા ભાસનું પ્રકરણ જ ક્યાંય નથી.
ક્યાંય નથી. આ એક જ છે.
એ આમાં જ છે. આજે મને એમ વિચારાયું કે આમાં જ છે, બીજે ક્યાંય નથી આ પદ્ધતિ.
પોતાનો ભાવ કહી
દેહમાં
ભિન્ન ભિન્ન છે એમ બતાવનારું આ છે. દયા બાદ જાણે તો ભિન્ન ભિન્ન લાગે, પણ એકતા તૂટી જાય.
આ પ્રકરણ જ કોઈ જુદી પ્રકારનું છે, ક્યાંય નહીં હોય. આવું
કારણ છે કે 2000 વર્ષમાં આ બે આચાર્યો છે, એક જાત્રાએ જઈને આવ્યા અને ત્યાં હતા. અહીંયા
બરાબર
સર્વજ્ઞની વાણી સાંભળીને સંસ્કાર પડી ગયા હોય ને એનું મોક્ષ જ થાય.
બરાબર.
રૂચિપૂર્વક સાંભળ્યું હોય ને, આ કોઈને સંગત થઈ ગયો હોય ને કોઈને ન પડતી હોય, રૂચિપૂર્વક સાંભળ્યું હોય. કાળાંતરે પણ નહીં બોલો તમે એવી
અવગાહન થઈ
ગયું છે.
જો એક ક્ષેત્ર માં અવગાહન થવું તે જ એકતા નું કારણ હોય તો બધા પદાર્થો માં અતિવ્યાપ્તિ દોષ ઉત્પન્ન થશે.
એવી સરસ વાત કરી છે, ન્યાય થી વાત કરે. કઈ થઈ ગયું બેને, થઈ ગયું કઈ
છોડો શરીર એક ક્ષેત્ર એસે તો સભી દ્રવ્ય હૈ તો એક ક્ષેત્ર અવગાપના એકતા કા કારણ નહીં હૈ, તો સબકા લક્ષણ અલગ અલગ
હૈ.
શરીર કા લક્ષણ, છ દ્રવ્યો કા લક્ષણ,
સચતુષ્ટ ભિન્ન
ભિન્ન ભિન્ન હૈ, એટલે શરીર સાથે એકતા નથી, શરીર થી જુદો જ છે આત્મા, અને દ્રવ્ય કર્મ થી જુદો જ છે આત્મા. જેમ શરીર થી જુદો છે એમ દ્રવ્ય કર્મ થી
જુદો છે, બરાબર.
એટલે આ આ ન્યાય આવ્યું હતું ત્યારે, ત્યારે આ ખબર નહોતી.
આ ખબર ગામમાં લખેલું છે એ ખબર નથી, પણ આત્મા માંથી આવેલું,
આત્મા માંથી
આવે. ન કરું છું કેમ કે
બંધ નિયમ થી અનેક પદાર્થો માં થાય છે,
બંધ નિયમ થી
અનેક પદાર્થો માં થાય છે,
પદાર્થો માં થાય છે.
એક પદાર્થ માં પોતાની જાતે જ બંધ નું બંધ અસિદ્ધ છે.
વાહ,
આત્મા
તેનો બંધક છે. આવો બંધ્ય બંધક સંબંધ હોવાથી શરીરમાં જીવનો વ્યવહાર કરવામાં આવે છે, એવી આશંકા પણ
નિર્મૂળ છે.
નિર્મૂળ છે કેમ કે બંધ ત્યારે જ બની શકે જ્યારે બે પદાર્થ પ્રસિદ્ધ હોય, અર્થાત બંધ્ય બંધક ભાવમાં તો દ્વૈત જ પ્રતીત થાય છે, બે પણ પ્રતીત થાય છે, એક નથી થતો. બંધ્ય બંધક ભાવ બે વચ્ચે હોય એમ, એકમાં બંધ્ય બંધક ભાવ ન હોય એમ કહેવા દે, બરાબર.
એટલે બંધ બંધ ભાવમાં દ્વૈત ની સિદ્ધિ થાય છે.
હા,
દો પદાર્થ અલગ અલગ
હે, અલગ હોતા હે, બરાબર. ઈ બે એક થતા નથી, બે એક હોતા નથી.
તો પછી બંધ બંધક
નો વ્યવહાર કીએ ભલે કોઈ, તો પણ એક ન હોય તો બંધ બંધક ન કહેવાય, બરાબર. બે વચ્ચે બંધ બંધક હોય,
હા, ઉસમે ભી દો કી સિદ્ધિ હોતી,
દો કી સિદ્ધિ હોતી, બે ભિન્ન ભિન્ન છે, એટલે બંધ બંધક છે જ નહીં એમ. એટલો એવો વ્યવહાર છે, વ્યવહાર અભાસ છે, ન્યાભાસ છે એમ કે છે. ભાવાત્મા ખુલાસો કરશે. ઉદગલ ને બાંધનાર આત્મા છે, થઈ ગયું નહી તો બરાબર.
કદાચ મનુષ્યાદી શરીરમાં જીવત્વ બુદ્ધિ નું કારણ શરીર અને જીવ નો નિમિત્ત ને અનૈતિક સંબંધ હોય એમ પણ કહી શકાતું નથી. પોતાની જાતે પરિણામનશીલ છે તેને નિમિત્તપણાથી શું પ્રયોજન, અર્થાત જીવ સ્વરૂપમાં નિમિત્ત કારણ કઈ કરી શકે છે.
જીવ સ્વરૂપમાં જીવના સ્વભાવમાં નિમિત્ત કારણ કઈ કરી શકતું, શરીર કઈ કરી શકતું નથી. ભલે એક ક્ષેત્ર આવું હોય કઈ એમાં છે નહીં, નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી એમ.
જીવ અને શરીરમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ શરીરમાં નિમિત્તતા અને જીવમાં નૈમિત્તતા નો સૂચક હશે. તે સંબંધ બંનેમાં એકત્વ બુદ્ધિ નો જનક કહી શકાતો નથી. કેમ કે જીવ પોતાનો
શકાતું નથી
કારણ કે જે પોતાની જાતે પરિણામશીલ છે તેને નિમિત્તપણાથી શું પ્રયોજન, અર્થાત જીવ સ્વરૂપમાં નિમિત્ત કારણ કઈ કરી શકતું નથી. જીવ અને શરીરમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ શરીરમાં નિમિત્તતા અને જીવમાં નૈમિત્તિકતા નો સૂચક હશે.
પેલા તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ નો નિષેધ કર્યો પરમા, કે એમાં નિમિત્ત ની જરૂર શું છે, શરીર નિમિત્ત છે અને જીવ નો ભાવ નૈમિત્તિક, એવી કઈ જરૂર નથી કેમ કે સ્વતંત્ર બે દ્રવ્ય છે, તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ ની અપેક્ષા ન હોય એમ એમ કહ્યું. ભાવાર્થમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવા છતાં એકત્વ નથી એમ કહે છે એમને. આ તો જીવ અને શરીરમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ શરીરમાં નિમિત્તતા અને જીવમાં નૈમિત્તિકતા નો સૂચક હશે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય તે સંબંધ
બંનેમાં એકત્વ બુદ્ધિ નો જનક કહી શકાતો.
ભલે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય તો પણ કરતા કરો સંબંધ નથી, એટલે એકત્વ સંબંધ નથી એમ એનો આ સહી છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ બે પદાર્થ વચ્ચે અકર્તા પ્રસિદ્ધ કરે છે, આવે છે ને. નિમિત્ત નૈમિત્તિક સંબંધ કદાચ હોય તો પણ બે પદાર્થ વચ્ચે કરતા કરો સંબંધ સિદ્ધ કરતો, ભિન્નતા સિદ્ધ. કુંભાર ઘડા ને કરે તો કુંભાર ને નિમિત્ત કેવો ભલે અજ્ઞાની ને, અને ઘડો નૈમિત્તિક આ નિમિત્ત, તો પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે દ્રવ્ય ની ભિન્નતા બતાવનારું કથન છે, બે દ્રવ્ય ની એકતા બતાવનારું કથન નથી એમ.
નિમિત્ત
નૈમિત્તિક બેને ઉપાદાન પડે જો ને નૈમિતિક સંબંધિત
સ્પર્શ
એમ સ્વતંત્ર ઉપર પહેલામાં કહ્યું ઉપર તો સ્પર્શ કર્યું છે ઠીક છે કે નિમિત્ત ની અપેક્ષા નથી પદાર્થના પરિણમનમાં નિમિત્ત ની અપેક્ષા જીવ પરિણમે છે જીવના સ્વભાવથી ભૂતાર્થ પરિણમે છે ઓલો એની મેળે પરિણમે છે એમાં નિમિત્ત ની અપેક્ષા શું છે છતાં ભાવાર્થ કરતા એ કહ્યું કદાચ નિમિત્ત નૈમિત્તિક સંબંધ હશે તો પણ બે વચ્ચે એકતા થતી નથી એમ લાગે છે કહેવાનો આ સંયમ એકત્વ બુદ્ધિનો જનક કહી શકાતો નથી કેમ કે જીવ પોતાના સ્વરૂપથી પરિણમન કરે છે એટલે પરિણમન સ્વતંત્ર છે નિમિત્તાધીન નથી ભલે નિમિત્ત હો નિમિત્ત હોતો હો પણ નિમિત્ત હોતો એ પરાધીન છે અહીંયા એમ નથી નૈમિતિક પણ ક્ષણિક ઉપાદાન છે નિમિત્ત સાપેક્ષથી નૈમિતિક છે બાકી ક્ષણિક ઉપાદાન છે એમ કહીને બેની ભિન્નતા બતાવે છે પ્રકાશ વાંચતો ને ત્યારે પણ મને ખટકે
લાગુ ન પડે એટલે આ ભાઈ પ્રકાર
જુદો ભેદ રહ્યો છે નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી વ્યવહાર લાગુ ન પડે નયા વાત માં નહીં પ્રમાણ ની બહાર જવું નહીં ને પ્રમાણ માં અટકવું પ્રમાણ ની બહાર નહીં ન હોય પ્રમાણ ની બહાર જેટલો સંબંધ કર્યો અને કારણ ના જયારે આત્માની સાથે સંબંધરૂપ થઈને કર્મરૂપ જ્ઞાનાવરણ આદિ રૂપે પરમે છે ત્યારે તે કર્મ ના નામથી ઓળખાય છે ઓલું નો કર્મ અને આ કર્મ એટલો બે જુદો પાડ્યો માત્ર
આ કર્મ અને નો કર્મ પુદ્ગલની પર્યાયો છે
જોયું જીવના પરિણામ નથી એમ કેવું છે
બરાબર એકદમ થઈ
ગયા નયા ભાત જુદા એમ કેવી છે ભેદજ્ઞાન કરાવે ભેદજ્ઞાન કરાવે છે
પુદ્ગલના પરિણામને જીવનું પરિણામ કેવું અને
નયા ભાત છે બહુ વિશાળ દ્રષ્ટિથી અવગાહન કરવું જોઈએ ખેંચાય ને નહીતર શું છે કે એ જ્ઞાની વાત ઉપર પ્રયોજનભૂત એને અહીંયા ભેદન કરવું છે અને તમે એને સર્વથા સત્યાત માની ને ઓને સત્યાત માની લ્યો સમયસાર ને તો દોષ આવી જાય મોટો એમ અહીંયા પ્રયોજન શું છે અહીંયા પ્રયોજન શું છે એ પ્રયોજન ખાસ સમજવા જેવું છે, બાકી બધા જ્ઞાની જ છે, સાચા છે જ્ઞાની. આ પદ્ધતિ અપનાવે ને પ્રસંગ આવ્યો, જયારે પ્રસંગ આવ્યો ત્યારે આપતો કુદકુદ ભગવાન યાદ કરીએ આપણે. જો આત્મા નિકટવર્તી છે ને, 18મી ટીકા, કરતો તો ભોગતો નો પ્રકાર છે, કરતા ભોગતા છે ઓ કર્મ નો કર્મ એમ કે છે. વાંચો બેન.
આત્મા નિકટવર્તી અનુપચરિત અસદભૂત વ્યવહાર નથી દ્રવ્ય કર્મ નો કરતા અને ભોગતા.
લ્યો હવે આ કે છે નયા ભાસ, આ કે છે અસદભૂત વ્યવહાર અનુપચરિત થી કરતા છે અને તેના ફળરૂપ સુખ દુઃખ નો ભોગતા છે ને, એટલે રોટલા દાળ શાક ભાત નો ભોગતા છે એમ.
એ તો નીચે લેશે.
આ જે છે ને આત્મા નિકટવર્તી અનુપચરિત અસદભૂત વ્યવહાર નથી દ્રવ્ય કર્મ નો કરતા અને તેના ફળ રૂપ સુખ દુઃખ નું ભોગતા છે. ઠીક, આ બરાબર એનું એનું ફળ આવ્યું. પછી આગળ અસદ્ભૂત અશુદ્ધ નિશ્ચય નથી
સમસ્ત મોહ રાગ દ્વેષ આદિ ભાવ કર્મ નો કરતા અને ભોગતા છે. હવે ફરી અનુપચરિત અસદ્ભૂત વ્યવહાર થી દેહાદી નો કર્મ નો કરતા છે અને ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર થી ઘટપટ
આદિ નો કરતા છે. એકતા જેને તૂટી ગઈ છે એ નહી થી સમજાવે છે બીજાને, બસ એમ છે.
સાચું
માને તો અજ્ઞાન થઈ જાય, એકતા રહી તો અજ્ઞાન થઈ
ગયા.
બ્રહ્માંડ ની બહાર સંબંધ જ નથી, સમજી ગયા. મૂળ વાત તો એટલી જ છે. સતચતુષ્મા પરચતુષ્નાથી અતિનાથી અને કાન, એ પેલું ભેદ જ્ઞાન છે, પેલા નંબર નું ભેદ જ્ઞાન. એટલે નયા ભાત લાગુ ન પડે, કયા તૂટી ગયો. પ્રમાણ ની બહાર જાય તો નયા ભાસ, અને પ્રમાણ માં આવી જાય તો નયા ભાસ
છૂટી જાય,
છૂટી જાય. અને પછી નય દ્વારા ભેદ જ્ઞાન અનુભવ કરી લે, પછી પ્રમાણ માં અટકવું નહીં. બધા જ્ઞાનીઓ જ્ઞાનીઓ જ છે, બસ બધાનું કથન સત્ય છે, કઈ અપેક્ષા એ સત્ય છે એને લખવા લઈ ગયું. કઈ ગાથા છે?
572 572. જીવ અમૂર્ત સ્વરૂપ વાળો છે,
જીવ અમૂર્ત સ્વરૂપ વાળો છે.
તે પોતાના જ્ઞાનાદિ ભાવોનો જ કરતા ભોગતા થઈ શકે છે. તેને જ્ઞાનાદિ ભાવોનો કરતા ભોગતા કેવો તે પણ વ્યવહાર જ છે.
વ્યવહાર જ છે.
દેખો, જ્ઞાન કા કરતા કેનો વ્યવહાર
છે. વ્યવહાર છે.
બરાબર છે.
જ્ઞાન નો કરતા વ્યવહાર છે.
અનુવાદ
કર્યો છે ને, એને આ જે શાસ્ત્ર છે એ આચાર્ય નું છે એમ એને લાગે છે. અને એમ પણ પરંપરા ચાલે છે કે આ અમૃતચંદ્ર આચાર્યનું લખેલું શાસ્ત્ર છે, ક્યાંય ઉલ્લેખ નથી, એનું નામ નથી. આ પરંપરા ચાલે છે દિગંબરોમાં. આ વિદ્વાનો કહે છે કે ઘણી વાત આની ટીકાની સાથે મળતી છે, એટલે એમ લાગે છે કે અમૃતચંદ્ર આચાર્ય નીકળતી છે. આ છે, વાત ચાલે છે. પેલા 573 74 ગાથા બોલો.
અચ્છા, 573 મૂર્ત કર્મો જીવને કરતા
ભોગતા
બતાવનાર
વ્યવહારને કરતા ભોગતા બતાવનાર વ્યવહાર નહી નયા ભાસ છે. આ વાત અસિદ્ધ નથી, એટલે વ્યાજબી છે, સાચી છે.
કારણ એવો વ્યવહાર ને સિદ્ધાંત વિરુદ્ધ છે.
હા હા, બે દ્રવ્ય વચ્ચે કરતા કર્મ નો વ્યવહાર હોય
નહીં. બરાબર. સિદ્ધાંત વિરુદ્ધતા નું પણ કારણ એ છે કે જ્યારે કર્મ અને જીવ બંને ભિન્ન ભિન્ન પદાર્થ છે,
ત્યારે
તેમનામાં ગુણ સંક્રમણ કયા પ્રમાણ થી થશે, અર્થાત નહીં થાય.
નહીં થાય. કે ચેતન જળ થઈ જાય ને જળ ચેતન થઈ જાય તો કરતા કર્મ હોય, ગુણ સંક્રમણ તો થતું નથી.
અર્થાત નહીં થાય. અર્થાત ગુણોનું પરિવર્તન થયા વિના,
ગુણોનું પરિવર્તન થયા વિના
જીવ કર્મનો કરતા ભોગતા થઈ શકતો નથી. જો ગુણોનું સંક્રમણ થયા વિના જ જીવ કર્મનો કરતા ભોગતા થઈ જાય તો સર્વ પદાર્થોમાં સર્વ શંકર દોષ ઉત્પન્ન થશે.
એ વાહ, કીચડો થઈ જાય તો જુદા બે પદાર્થ ના રહે.
ના રહે, એમ એમ નથી.
એક થઈ જાય બધા.
તથા સર્વ શૂન્ય દોષ પણ
પછી તો શૂન્ય થઈ જાય.
બધું
એક થાય, એકતા 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 થઈ ઇસકાઈ ગયું.
ભાવાર્થ, જો જીવના ગુણ પુદ્ગલમાં ચાયલા જાય તો જ જીવ પુદ્ગલ નો કરતા ભોગતા થઈ શકે.
તદ્રુપો ન ભવતી.
વાહ વાહ, બહુ અચ્છા. કપડા વણનાર ના થોડા અથવા બધા ગુણ તે કપડામાં આવે તો જ તે વણકર તે કપડા નો કરતા કહી
શકાય.
આ વાત તો સમયસર માં ખૂબ લીધી છે,
એટલે
જ લીધી છે અમૃતચંદ છે.
બરાબર છે, લીધી છે.
કપડા નો કરતા કહી શકાય છે. જો નહીંતર કપડામાં તેનું કરતા પણ શું આવ્યું?
શું આવ્યું?
કાંઈ પણ નહીં, ફક્ત નિમિત્ત પણ છે. જો ગુણોનું સંક્રમણ થયા વિના જ જીવમાં પુદ્ગલનું કર્તાપણું માનવામાં આવે તો બધા પદાર્થોમાં એકબીજાના કરતા બધા પદાર્થો એકબીજાના કરતા થઈ શકે છે. એવી હાલતમાં ધર્માદિ દ્રવ્યોનું પણ જીવમાં કર્તાપણું સિદ્ધ થશે.
એ તો બસ અશક્ય છે. છે દ્રવ્યોનું કરતા થાય અશક્ય છે.
બરાબર. જીવ કર્મોનો કરતા છે. આ ભ્રમનું કારણ પણ એ છે કે જીવની અશુદ્ધ પરિણતિના નિમિત્તે પુદ્ગલ દ્રવ્ય કારમણ વર્ગણા સ્વયં ઉપાદાન કર્મ રૂપ પરિણમી જાય છે.
આ ભ્રમ નું કારણ કર્તા કર્મ ની ભ્રાંતિ થઈ છે. એનું કારણ કે જીવના અશુદ્ધ પરિણામ ના નિમિત્તે કર્મ નો બંધ થાય છે, તો કર્મ મેં બાંધ્યા એ ભ્રાંતિ થઈ છે. ભ્રમ નું કારણ આ છે. એ અશુદ્ધ નિશ્ચય ને રાગાદી નો કરતા થાય છે, પણ ઓનો તો કરતા અશક્ય છે, છતાં એને કરતા નો ભ્રમ થઈ જાય છે. આ કર્મ મેં બાંધ્યા, આ કર્મ હું ભોગવું છું. એ નયા ભાસ માં ગયો.
એટલે
નિમિત્ત પામીને નવા કર્મ બંધાય, ભલે બંધાય, એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ અનાદિકાળ નો સ્વભાવ ને બોલીને ચાલતો આવે છે, તો પણ એને કરતા કર્મ સંબંધ નથી. એમ આટલા મારીએ તો હજી પામવાને લાયક છે, પણ જો કર્મ ને નો કર્મ ને એકતા કરીને બેઠો હોય
તો પછી
એ જડ બુદ્ધિ થઈ ગઈ. કેવું? જડ બુદ્ધિ. હા, હું હલાવું છું ને જીભ, હું હલાવું છું ને આંખ ની પાપણ હલાવું છું ને મોટર હું ચલાવું છું, નયા ભાસ છે. રોટલી હું કરું છું,
બુદ્ધિ નો અભાવ છે.
બુદ્ધુ હે
આમાં લખ્યું છે, બુદ્ધિ નો અભાવ હોવાથી,
બુદ્ધિ નો અભાવ છે,
લોકમાં આ વ્યવહાર થાય છે.
આ પહેલામાં પહેલો ગુરુદેવ નો આ બે દ્રવ્ય ની ભિન્નતા નો ઉપદેશ ચાલ્યો. પહેલામાં પહેલો
કેટલો જોરશોર થી
કેમકે એને બધું આ વાંચીને ઘોડીને પી ગયા છે. ભ્રમનું કારણ, ભ્રમ એટલે કરતા કર્મ ન હોવા છતાં કરતા કર્મ ની ભ્રાંતિ થાય છે, એનું કારણ આ છે, એ બતાવે છે ભાવાર્થમાં. બોલો.
જીવના રાગ દ્વેષ ભાવોના નિમિત્તે કારમણ વર્ગણા કર્મ પર્યાયને ધારણ કરે છે, તેમાં તેથી તેમાં જીવના કરતાપણાનો ભ્રમ થાય છે.
ભ્રમ થાય છે, ખોટું છે. નિમિત્ત નૈમિત્તિક ના સદભાવમાં પણ કરતા કર્મ નો અભાવ છે. જો કરતા કર્મ નો સદભાવ થાય તો નિમિત્ત નૈમિત્તિક નો અભાવ થઈ જાય, તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ સિદ્ધ નહીં થાય.
બરાબર.
શું કહ્યું?
કરતા કર્મ થઈ જાય તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ સિદ્ધ જ ન થાય.
કરતા કર્મ નો અભાવ છે માટે નિમિત્ત નૈમિત્તિક થાય છે.
હા, અને નિમિત્ત નૈમિત્તિક વિભાવ છે માટે એનો અભાવ પણ
થઈ જાય છે. વિભાવ
હે ને, સ્વભાવ ક્યાં
એટલે આ સત્ય.